શુદ્ધાત્માની ભાવના કરવી જોઈએ, કારણ કે શુદ્ધાત્મા સ્વરૂપની ભાવના જ મોક્ષ ફળમાં અનન્ય કારણ છે.
અનન્ય કારણ મોક્ષનું, અનન્ય એટલે આ સિવાય કોઈ નહીં, ન અન્ય તે અનન્ય, અન્ય એટલે બીજું કારણ કોઈ નહીં. અહીંયા ગાથા 11 અંદર શેની વાત કરી છે? મોક્ષના ફળની. પ્રભાકર ભટ્ટનો પ્રશ્ન શું હતો? મોક્ષ શું છે, મોક્ષનું ફળ શું છે, અને મોક્ષનું કારણ શું, માર્ગ શું. એમાં મોક્ષ 10મી ગાથામાં કહ્યું. મોક્ષ કોને કહીએ? સુરેશ એ કરશે બધું. મોક્ષ કોને કહેવાય? જેને કર્મ કલંક થી રહિત અવસ્થા તે મોક્ષ. કર્મ કલંક થી રહિત અવસ્થા તે મોક્ષ. જીવનું સ્વરૂપ તો છે જ, સંસારી જીવ અને સિદ્ધ જીવ એ બેમાં ફરક શું? તો જીવનું સ્વરૂપ તો સમાન જ છે બધામાં. જીવનું સ્વરૂપ, જીવના ગુણ, જીવના લક્ષણ, જીવના ધર્મ એ તો બધું સમાન છે. માત્ર ફરક કયો થયો? કર્મ કલંક. કર્મ કલંક શુદ્ધ જીવમાં નથી અને અશુદ્ધ જીવમાં છે. એટલે જે કંઈ તફાવત છે અથવા જે કંઈ ભેદ છે, એ ભેદ, જીવ તો જીવ જ છે, અનાદિથી છે, અનુત્પન્ન છે, અવિનાશી છે, છતાં સંસારમાં પરિભ્રમણ કરતો જીવ અને પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરીને મુક્ત અવસ્થામાં રહેલો જીવ, તો બે જીવ સરખા છે. જીવના ગુણ સરખા, લક્ષણ સરખા, ધર્મ સરખા, સ્વરૂપ સમાન, તો ફરક ક્યાં આવ્યો? અશુદ્ધતા શેની? કર્મની. મલિનતા શેની? કર્મની. માત્ર એક કર્મ તત્વ જ એવું છે, એક કલમ કર્મ કલંકથી મુક્ત છે અને એક કર્મ કર્મ કલંક સહિત છે. તો આ કર્મના પ્રકાર કેટલા? એ દ્રવ્ય કર્મના કેટલા ભૂલી ગયા? ત્રણ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ. દ્રવ્ય કર્મ અનંત પ્રકારના છે, એના 8. ચાલો કઈ વાંધો નહીં. ભાવ કર્મ, જે કર્મ કલંક જીવને છે એમાં બધા જ પ્રકાર છે, એનું મૂળ શું? ભાવ કર્મ. કર્મનું બીજ શું? ભાવ કર્મ. ભાવ કર્મ છે તો જ આ બધા અનંત દ્રવ્ય કર્મની પરંપરા છે, તો જ નો કર્મનો સંબંધ છે. જો ભાવ કર્મ નથી તો કશું જ નથી. એ ભાવ કર્મનું સ્વરૂપ શું? રાગ દ્વેષ કસાય, એનો એક શબ્દ વિભાવ. જીવનો વિભાવ, જીવનો સ્વભાવ જ્ઞાન અને વિભાવ અજ્ઞાન. તો જેવો વિભાવ થયો એટલે કર્મ બંધ. એટલે વિભાવ કર્મ, જો વિભાવ કર્મથી જીવ મુક્ત થાય તો જ્ઞાન દ્રવ્ય કર્મથી મુક્ત સહેજે થાય. કેમ કે બીજ વિના જેમ વૃક્ષ ન હોય એમ ભાવ કર્મ છે એ બીજ છે, અને દ્રવ્ય કર્મ છે એ એની સંતતિ છે, બધી પરંપરાએ. તો કર્મથી કલંક, કર્મ કલંકથી વિમુક્ત થવું એ પરમાત્માનું સ્વરૂપ, મોક્ષનું સ્વરૂપ, જીવનું શુદ્ધ સ્વરૂપ છે. આ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય તો એનો બીજો પ્રશ્ન હતો કે જો મોક્ષ શું છે, તો મોક્ષ તો આ છે ભાઈ. એને પોતાના કર્મથી એ વિમુક્ત થાય. કર્મથી વિમુક્ત થાય તો એનું ફળ શું? મોક્ષ અને મોક્ષનું લક્ષણ તો કે જો એને અનંત ચતુષ્ટય છે એ પ્રગટ થાય. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, આ ચાર ગુણને ઓલા આવરતા હતા. કર્મ હતા એને આવરતા હતા, એને આવરણ કરે ઢાંકી, એટલે એને કારણે આ જીવ પામર હતો, બંધાયેલો હતો, એ મુક્ત રહી શકતો નહોતો. એનું કારણ કે એનું જ્ઞાન અવરાયેલું, એનું દર્શન અવરાયેલું, એનું સુખ અવરાયેલું અને એનું વીર્ય અવરાયેલું. તો જીવની પામરતા, કા જીવ પામર છે ને કા જીવ પરમ છે, તો પામરતાનું કારણ એના કર્મ કલંક છે. અને કર્મ કલંક જાય તો કે પરમના તત્વો તને અનંત ચતુષ્ટયની પ્રાયનું ફળ છે. સાહેબ, મારે આ જીવને મોક્ષ લેવા માટે કરવું, પણ મોક્ષ શું કામ, એનું ફળ શું, લાભ શું મળે, તો કે અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ. અનંત ચતુષ્ટય એટલે શું, તો કે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય. અને જેને સમય ન નાશ, એનો એક સમય પણ હવે એને અવિનાશી સુખ મળે, અક્ષય સુખ મળે, અવ્યાબાદ સુખ મળે, એનો નાશ ન થાય. હવે મોક્ષનું ફળ શું, આત્માના જે ગુણો છે, અદ્ભુત ગુણો છે, સિદ્ધ સમાન ગુણો છે, એ પ્રગટ થાય, અનંત ચતુષ્ટય પ્રગટ થાય. તો પ્રગટ થાય તો પાછા વયા જાય ખરા, તો કે ના, અનંત અનંત અક્ષય. તો એ કે છે એક સમય પણ નાશ પામતા નથી, અખંડ નિરંતર શાશ્વત અવિનાશી, આ એનું ફળ છે. મોક્ષનું ફળ અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ. અરિહંત એ પરમાત્મા શું કામ, શરીર હોવા છતાં એને અનંત ચતુષ્ટય પ્રગટ થયું છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ કર્મ કલંકથી રહિત એ પ્રગટ થયું છે, માટે એ હજુ એમનું સ્વશરીરી હોવા છતાં, સહયોગી હોવા છતાં અરિહંત પરમાત્મા એ પરમાત્મા સ્વરૂપ છે, કારણ કે એને અનંત ચતુષ્ટય પ્રગટ થાય. જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય ત્યારે અનંત ચતુષ્ટય પ્રગટ થાય. તો જીવ સાધના કરતો હોય, સાધુ સાધુ સાધુમાંથી આગળ વધતો વધતો નિર્ગ્રંથ મુનિ એ થતો થતો છેવટે અરિહંત થાય છે. અરિહંત પદ એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પદ, મનુષ્ય દેહધારીને આરાધના કરતા પ્રાપ્ત કરવા માટેનું છે. તો કે એ પદ પ્રાપ્ત થયું એટલે પરમાત્મા થઈ ગયો, અરિહંત થયો, કેવડી થયો, સર્વજ્ઞ થયો, જીન થયો, એટલે એ પરમાત્મા થયો બસ. પણ કે હજી વિદ્યમાન છે, ભલે ને રહ્યો, કારણ કે મોક્ષનું ફળ એને પ્રાપ્ત થઈ ગયું. મોક્ષનું ફળ અનંત ચતુષ્ટય એની પ્રગટ થવું, અને એવું પ્રગટ થયું છે કે હવે કામચલાઉ પ્રગટ થયું છે, અવિનાશી, અખંડ, નિરંતર, અક્ષય, અવ્યાબાદ, એટલે જે સુખ છે તે એને અરિહંત પદની અંદર પ્રાપ્ત થયું. તો સાધનાની છેલ્લી અવસ્થા અરિહંત, અને એ અરિહંત પરમાત્મા છે જેને બાકીના કર્મો છે પણ અગાતે છે, એટલે એની ચિંતા જ નહીં કરવાની. એની પછી ગણતરી નહીં, એને આ કર્મ છે કે જે હોય તે, એનો આત્મા શુદ્ધ થઈ ગયો, અનંત ચતુષ્ટયનું ફળ એને પ્રાપ્ત થઈ ગયું. તો એ હવે એ પરમાત્મા તે સમયે જે બોધ પ્રકાશે, દેશના પ્રકાશે, ધર્મનું સ્વરૂપ પ્રકાશે, એ પૂર્ણ હોય. કેમ કે સિદ્ધપદ થયા પછી તો આ વાત શક્ય નથી. અશરીરીને તો કોઈ એની દેશના નથી, એનું પ્રવચન નથી, એનો વિહાર નથી, એનો ધર્મનો કોઈ ઉપદેશ નથી, એનો કોઈ આચાર ધર્મ કહેવા માટે એ પોતે વિદ્યમાન નથી. તો ધર્મનો આધાર કોણ, શુદ્ધ ધર્મ કેને સ્થાપિત કરે, અરિયંત. જે જીવ અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ કરે એ જીવ, એમની પાસે હજુ એટલો અમુક સમય છે, જેમ ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી 30 વર્ષ સુધી એ વિદ્યમાન હતા સશરીર, અને સહયોગીપણે વિચરતા હતા. એ વિચરતા હતા ત્યારે એમની દેશના વાણી બોધ એ નિરંતર જગતના જીવોને તત્વનું સ્વરૂપ, લોક શું છે, દ્રવ્ય શું છે, આ આત્મા શું છે, અનાત્મા શું છે, જીવ જળ આ બધી જ વસ્તુનું સ્પષ્ટ જગતના જીવોને બોધ આપ્યો હોય એ આપનાર અરિહંત, માર્ગને ઉજાળ કરનાર, માર્ગની સ્થાપના કરનાર અરિહંત, ધર્મનું સ્વરૂપ બતાવનાર અરિહંત. એણે તીર્થની સ્થાપના કરી, માત્ર સ્વરૂપ નહીં આચાર બતાવ્યો, એક સ્વરૂપ બતાવવાનું. તીર્થંકર નથી, તીર્થંકર એટલે શું, તીર્થની એટલે આ બધું તત્વજ્ઞાન છે, એ તત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો માર્ગ જેને આપ્યો એ તીર્થંકર. પેલા એ મોક્ષ કહ્યો પણ માર્ગ ન આપી ન શકે. મોક્ષ પંપ પૂરી પરિપૂર્ણ, તત્વની સમજ પરિપૂર્ણ, પણ માર્ગ તો એ માર્ગ આપ્યો કે ભાઈ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા, અને એનાથી આ માર્ગના આચારના સ્વરૂપ, એટલે આચારાંગ સૂત્રો સુઈગળાંગ સૂત્ર આ બધામાં શું આવ્યું છે, માર્ગના સ્વરૂપ આપ્યા છે, આચારના સ્વરૂપ આપ્યા છે, સમાચારી આપી છે. એક એક ગુણસ્થાનક ઉપર શું શું સ્થિતિ હોય અને શું શું હોવી જોઈએ ત્યારે એને કેવું કહેવાય, આ બધી વ્યવહારિક સ્વરૂપ છે. તો ધર્મનું વ્યવહારિક સ્વરૂપ સિદ્ધાંતિક સ્વરૂપ કેવડી કહી શકે, પણ એ સિદ્ધાંતનો એ નિશ્ચયને પ્રાપ્ત કરવા માટે વ્યવહાર ધર્મનું સ્વરૂપ શું, કરવું શું, એક તત્વ જાણ્યું કે આત્મા મુક્ત છે, એને આવા અનંત ચતુષ્ટ આ બધાના ગુણો છે, પણ અત્યારે સંસારમાં પરિભ્રમણ કરે છે, એને કર્મ લાગેલા છે. હવે જીવને પ્રશ્ન એ છે કે માર્ગ શું, અમે જાણ્યું કે આત્માને કર્મ ન હોય, અમે જાણ્યું કે આત્માને જન્મ મરણ ન હોય. આ તો બધું સરસ તમે સમજાવ્યું કે આ તત્વ છે એને આ ન હોય, એને પરિભ્રમણ ન હોય, એને જન્મ મરણ ન હોય, એને ઊંચ નીચના ગોત્ર ન હોય, એને શરીર નથી એટલે વેદનીય ન હોય, એને નામ પ્રકૃતિ નથી એટલે કોઈ પણ પ્રકારની વિચિત્રતા ન હોય, એ બધી વાત સાચી, પણ પ્રાપ્ત કેમ કરવું, એ ત્રીજો પ્રશ્ન છે પ્રભાકર ભટ્ટનો, કે તમે મોક્ષ શું એ કહો, મોક્ષનું ફળ કયો, અને ફળ જો અમને લાગે કે બરોબર છે, ફળ જો બરોબર બેસે તો કહીને કે તો આપણે મેળવવું છે, નહીતર આપણે કોણ માથાકૂટ કરે. ફળ જઈને પછી એમ થાય કે ઓહો આમાં તો કઈ વાતમાં માલ નથી, તો પછી એને માટે પુરુષાર્થ કરવાની શું જરૂર છે. એને ફળ કીધું, ફળ કીધું કે અનંત ચતુષ્ટય પ્રાપ્ત થાય, અને એ અનંત ચતુષ્ટય પ્રાપ્ત થાય એ કામ ચલાવ નહીં, અખંડ નિરંતર શાશ્વત અવિનાશી આવું ફળ તને મળે. આ એને બરોબર સમજાય કે મોક્ષનું બીજું કોઈ ફળ નથી, અને આ માટે થઈને એને શુદ્ધાત્માની ભાવના કરવી જોઈએ. એનું કારણ એક જ છે કે આ મોક્ષ મેળવવા માટેનું કારણ શું, ફરી વિજ્ઞાન આવીને ઊભું રહેશે, કારણ અને કાર્ય. કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું છે એનું કારણ જાણતા ન હોઈએ તો કાર્ય સિદ્ધ થાય નહીં. વાનગી સરસ છે પણ રેસીપી એનું કારણ છે, કેમ બનાવવી ખબર નથી, વસ્તુ સરસ છે પણ સારું કેમ બને, શું નાખ્યું હશે અંદર, કેટલું હશે, શું પ્રમાણ હશે, કેવી રીતે થાય, મેળવણી કેવી રીતે, જુદી જુદી સામગ્રીને કેમ કરવાનું, એની પ્રોસેસ શું, એની મેથડ શું, આ બધું કારણ છે. યોગ્ય કારણ હોય તો કાર્ય નિપજ્યા વિના, અને આમાં ગરબડ હોય તો સમજ્યા કાંઈ ને સમજ્યા કાંઈ ને કરે કાંઈ ને પછી એ વસ્તુ કોઈ દી વાનગી થાય. આ વિજ્ઞાન, વિજ્ઞાન એ કહે છે કે જે કાર્ય નિષ્પન્ન કરવું છે તેનું કારણ પણ વૈજ્ઞાનિક હોવું જોઈએ. વૈજ્ઞાનિક એટલે સપ્રમાણ, જેમ હોવું જોઈએ તેમ જ, એમાં વધઘટ ચાલે નહીં, નેત્ર કહી દે કે તમે મીઠું વધારે નાખી દીધું, તમે આની અંદર આ ન નાખ્યું તો પતિ નહીં ચાલે, એ વાનગી એવી ન બને. કોઈ પણ વસ્તુ ઇવન પદાર્થ આ બધા આપણે બનાવીએ છીએ, ફર્નિચર બનાવીએ, મકાન બનાવીએ, તો એના માપ સાઈઝની અંદર કોઈ ગમે તેમ ગડમથલ કરે તો જેમ આર્કિટેક્ટ હોવો જોઈએ એમ કડીઓ પણ પરફેક્ટ હોવો જોઈએ. નહીં તો ધકેલ પંચાયત દોરશો અને રેતી ચૂનાનું પ્રમાણ ગમે તેમ નાખે તો એ મકાન જે રીતે થવું જોઈએ તે રીતે, એ કપડું જે રીતે સીવાવું જોઈએ તે રીતે સિવાય નહીં. દું કાપડ બનાવવામાં દોરા ધાગાના પ્રમાણો છે, તાણા વાણા, કે આટલા તાણા ને આટલા વાણા, આટલા એ આટલા આવે, આટલા એ આટલા આવે. એટલે ખાદી, પોલી વસ્ત્ર એ બધામાં પૂછો તો ખબર પડે P1 P2 કે આનો કેટલો વણાટ શું છે, તો આનું વણાટ આ છે, આના આટલા તાર હોય, આના આટલા તાર હોય, આના એ બધા ગોઠવાય પછી વણાટ થાય. એમાં બે તારની ગરબડ કરે તો એટલું એ કાપડ એ પ્રકારની ક્વોલિટીનું થાય જ નહીં. વ્યવહાર ધર્મ એટલો બધો જરૂરી છે, કારણ ધર્મ, કે એવીના કાર્ય પરફેક્ટ થાય નહીં. બધા જ ધર્મ સંપ્રદાયો બધા છે એ આવા કારણ ધર્મના રૂપે, કોઈએ કીધું આમ હાલશે ને કોઈએ કીધું આમ હાલશે, પણ સાચો વૈજ્ઞાનિક જેને બધું વસ્તુનું આર પાર અને ઓતપ્રોત સ્વરૂપ જાણ્યું છે એ એની અંદર જરાય ગરબડ કરે. આ આપો તો મોક્ષ થાય જ, ખ્યાલ આવે છે, ન ચાલે. આ વિતરાગ વિજ્ઞાન, આ વિતરાગ વિજ્ઞાનનું કેટલું બધું, ત્યારે આપણને એમ થાય કે સંપ્રદાય અલગ છે, ગચ્છ અલગ છે. એમ તો મીઠાઈની દુકાને અલગ છે, પેંડા ગમે ત્યાં મળે, બરફી ગમે ત્યાં મળે, લાડુ ગમે ત્યાં મળે, પણ ભાઈ કે ભાઈ આની જે કઈ રેસીપી છે ને એ જુદી છો, આની વાત છે એ જુદી, શું શું જુદી છે, વસ્તુ જ નાખી છે, કાં પ્રમાણમાં નથી બરોબર, કાંઈ એની મેથડમાં પકાવવાની રીતમાં બરાબર નથી. એકને પૂછ્યું તો આપણને તો ખબર જ ન હોય, મને કે અહીંયા તમે મગજ લેવા ગયા ને એની ચાસણી કાચી હોય અમારી પાકી, ભાઈ અમને ખબર છે મગજમાં ચાસણી આવે કે શું આવે, એ કેવું કરે, પા એક તારી કરે, બે તારી કરે, પણ એને કીધું કે એ બરોબર ન હોય, 15 દી હાલે નહીં તમારું, કે કેમ ન હાલે, તો કે એની ચાસણી પાકી નથી હોતી. હે પ્રમાણ એમાં મેથડમાં વાંધો આવ્યો, મેથડ કે એ બરોબર એ શેકાણી નથી, મને કે એની શેકાઈ અમારા મગજની શેકાઈ ઘણી કે હવે આપણને ખબર પડે પણ મગજ લાગી શેકાઈ નહીં કે અરે ભલા માણા, પણ પછી મને ખ્યાલ આવી ગયો બરોબર છે આ તમારો વિષય છે અમારો તો નથી જ. એમ લાગે છે કે અમુક મીઠાઈઓ જલ્દી બગડી જાય છે ને અમુક સરસ રહે છે. તો દરેકે દરેક વસ્તુની અંદર એ જ્યારે પછી હાલશે ને ધકેલ પંચા 150 કરે લોટ પાણીની લાકડા, જેમ સરકારી કામ ચાલે તો કેવા ચાલે, એક રસ્તો રસ્તા પ્રમાણે, એમ આ જે માર્ગ છે એ માર્ગની અંદર વિતરાગ દર્શને વિતરાગ વિજ્ઞાન કીધું એને અધ્યાત્મને, એમને મત નહીં કરો ધર્મ છે નહીં તો આમાં કર્યું ને આમે ધર્મ થાય ને આમે ધર્મ થાય ને, આ બધી આપણી બધી કેવી લૂઝ ટોક બધી, આમ હાલશે ને આમે કર્યું ને આમે કર્યું ને જે કર્યું જે કર્યું બરોબર છે આટલું તો કર્યું ને, આનાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય નહીં. આ વાત જો બેસે તો જ એક વિશેષ દર્શન, એક સિદ્ધ પુરુષ એની વાતને આપણે પકડાવે, નહીતર ધર્મ તો બધું છે લ્યો, બધામાં આપણને કહી છે ને પછી. એટલે આજે કહે છે કે જ્યારે કહેવામાં આવે કે બધા ધર્મો સમાન છે ત્યારે સામાજિક દ્રષ્ટિએ બરોબર છે કે લોકોમાં કોઈ જાતની રાગદ્વેષ ન થાય, પણ એ કોમન મેન માટે છે. બધા ધર્મો સમાન છે એ સાધક માટે નથી, સાધકની લક્ષ્ય સિદ્ધ સાધ્ય ઉપર છે. જે સાધ્યને સિદ્ધ ન કરી આપે એ ધર્મ સમાન કેનો, મને જે ધર્મથી મારું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત ન થાય અને જન્મ મરણનો આ ફેરો ન ટળે અને કર્મનો સર્વથા નાશ ન થાય અને કંઈક બધું બાકી રહે, થોડું થોડું તો બાકી રહે, તો પરિભ્રમણ બાકી રહે, તો એ સાધકને માટે બધા ધર્મો સમાન છે એ મૂઢતા છે, સમાન નથી. આનંદ ગંજી મહારાજે પદ્મપ્રભુના સ્તવનની અંદર આ વાત મૂકી, એમણે બહુ સરસ કડી મૂકી. સંભવનાત્મા સ્વરૂપમાં છે. કારણ જોગે હો કારજ નીપજે, એમાં કોઈ નવાદ. કારણ જોગે કારજ એટલે કાર્ય, નીપજે એમાં કોઈ નવાદ, કોઈ વાત નથી, તો બધું સમાન છે. કારણ જેનું સમાન છે એ પછી ગમે તે કેનારો હોય, જૈન મુનિ હોય, સંન્યાસી હોય, કોઈ પરબ્રહ્મ હોય, એવું જે કોઈ, એને કારણ સાચું જ જાણ્યું છે તો એમાં કાર્ય એનું પ્રાપ્ત થાય, એમાં કોઈ વાત નથી. ડૉક્ટર ગમે તે હોય, વૈદ્ય ગમે તે હોય, એ બરોબર રોગનું નિદાન સાચું કરે અને એની શુશ્રુષા પદ્ધતિ આપે તો પછી આનાથી જ મોક્ષ થાય ને આનાથી જ થાય એવું નથી. આ ડૉક્ટરથી જ આપણે આરોગ્ય મળે ને આનાથી ન મળે, એ ન મળે. એમ કયા ધર્મથી મળે, કયા પુરુષથી મળે? કારણ જે બરોબર સાચું જાણે છે એમાં કોઈ ને વાત. પણ કારણ વિણ કારજ સાધીએ રે, કારણ વિણ કારજ સાધીએ, અને કારણ આપ્યા વિના, કારણ સમજ્યા વિના કાર્ય સાધીએ, કાર્ય મળે તો કે એ નિજ મત ઉન્માદ. આ મતવાળ્યા એ તારા મતનો આગળ ઉન્માદ છે, મનનો ઉન્માદ છે, એને પોતાનો એટલો બધો મતવાદ છે, એને કારણ આપવું નથી. કર્મ કલંક નાશ થાય. અરે ભાઈ, તું જે ધર્મ કરે એમાંય કર્મ થાય છે, એનું શું કરવું? તો તે નિજ મત ઉન્માદ. એટલી સરસ વાત મૂકી, એવી જ રીતે એમણે પદ્મ પ્રભુના સ્તવનમાં એક શબ્દ કીધો કે કારણ જોગે હો બંધે બંધને રે, કારણ મુક્તિ મુકાય. એને કહ્યું કે પ્રભુ, તારા ને મારા વચ્ચે આટલો બધો અંતરો કેમ છે? શરૂઆત કરી છે સ્તવનમાં, પદ્મ પ્રભુ તુજે મુજે આંતરું રે, કિમ ભાંજે ભગવંત. હે ભગવાન, આ તારું ને મારું સ્વરૂપ જો એક જ છે, બધા મહાત્માઓ કે છે, સત્પુરુષો કે છે, તો આ અંતર કેમ છે આટલું બધું? તું સિદ્ધાલયમાં છો ને હું ચાર ગતિમાં ભટકું છું, તું શાશ્વત સુખમાં છું અને હું આ દુઃખની પરંપરામાં છું, આ અંતર કેમ છે? કિમ ભાંજે, આ કેમ ભાંગે? મારું તારા વચ્ચેનું અંતર, મારા તારા વચ્ચેનું આ અંતર કેમ ભાંગે? તો કે એનું કારણ તો એક છે, અંતર છે એનું કારણ. કર્મ વિપાકે હો કારણ જોઈએ રે, તારા ને મારા વચ્ચે ભેદ માત્ર કર્મનો જ છે. મારી પાસે કર્મ નથી અને તું કર્મથી બંધાયેલો છો, આ સિવાય કાંઈ ભેદ નથી. એટલે કે છે કે કારણ જોગે હો બંધે બંધને રે, બંધના કારણો હોય તો બંધની અવસ્થા થયા વિના રે નહીં. કારણ મુક્તિ મુકાય, અને મુક્તિના કારણો જો તું સેવન કરતો હો તો મુક્તિ થયા વિના રે નહીં. એને આશ્રવ સંવર નામ અનુક્રમે રે, હેય ઉપાદેય સુણાય. એકનું નામ આશ્રવ છે અને બીજાનું નામ સંવર છે. આશ્રવથી બંધ થાય, સંવરથી મુક્તિ થાય. આ વિજ્ઞાન, આમાં કઈ ફેર ન પડે. જે કેનારો હોય એની સાથે સંબંધ નથી. કેની સંબંધ છે કે મૂળ વાત કારણ અને કાર્ય. જેને સાચું કારણ જે જાણનાર છે એ સાચો માર્ગનો દાતા છે. બંધનું કારણ શું જાણવું? કૃપાળુ દેવે મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, આપણે બહુ આપણી ભૂમિકા પ્રમાણે સમજવા પ્રયત્ન કરીએ, જાજુ જશું તો આપણે ખોટા એની અંદર અસાધનામાં પડશું. મનસુખરામે કીધું કે બધા ધર્મો સમાન છે અને બધું કહ્યું, કેમ વાંધો છે એની અંદર, જગતની અંદર? એ વેદાંતિ હતા. અને કૃપાળુ દેવે એને કીધું કે બંધ સાથી છે, આત્મા કેમ બંધાય છે અને કેવી રીતે છૂટે એનું જ્ઞાન જેને નથી એને આત્મા મુક્ત કેમ થાય અને એનો મોક્ષ કેવી રીતે થાય એનું જ્ઞાન ન હોય સ્વાભાવિક. 64માં પત્રમાં આવે આ વાતને જ્યારે વાંચીએ ત્યારે કંઈ બહુ પકડાય નહીં, પણ આવા પ્રખર વેદાંતિને એને કીધું કે નહીં, બંધ અને મોક્ષની વ્યવસ્થા જે છે એ જૈન દર્શનને વિષય યથાર્થ રૂપમાં કહેવામાં આવી છે, માટે મને જૈન તરફનો પક્ષપાત છે, બાકી મને કોઈ પક્ષપાત નથી. એમાં તો લખ્યું છે કે મહાવીરે મને કંઈ દક્ષિણા નથી આપી કે હું મહાવીરના ગુણ ગાઉં. કેટલી બધી માધ્યસ્થતા છે અને કેટલી વૈજ્ઞાનિક દ્રષ્ટિ છે. જે કૃપાળુ દેવે વૈજ્ઞાનિક દ્રષ્ટિ આપી, એવી જ દ્રષ્ટિ હરિભદ્રે આપી હતી કે જ્યારે એને યોગ દ્રષ્ટિ સમુચય ગ્રંથ લખ્યો ત્યારે એનું પહેલી ગાથા લખી કે નમે વેશ કપિલે દેશું, મને કોઈ કપિલ ગૌતમ અકણાદ ઋષિ પ્રત્યે કોઈ પ્રત્યે દ્વેષ નથી, નમે રાગ વિતરાગો, નમે પક્ષપાતો વીરો, મને મહાવીરનો કોઈ પક્ષપાત નથી. યુક્તિમદ વચનસ્ય યસ્ય તસ્ય કાર્ય અનુગ્રહ, જેનું વચન કાર્યકારણની યુક્તિથી સંયુક્ત સંગત છે એનું હું કામ કરીશ, એ તત્વનું પ્રમાણ હું કરીશ, એનો પ્રચાર હું કરીશ. 444 ગ્રંથ લખ્યા, સર્વદર્શન સમુચય લખ્યો, યોગ દ્રષ્ટિ સમુચય લખ્યો, યોગ બિંદુ લખ્યું, યોગ સાર લખ્યો, અનેક પ્રકારના આવા ગ્રંથો લખ્યા. અત્યારે તે 444 પ્રાપ્ત નથી, 57-58 છે, પણ એના ઉપર જે સાહિત્ય છે, સર્વદર્શનને સમાવતું સાહિત્ય છે, તો એનું કારણ શું? તો એ કે ભાઈ, અમે કાંઈ કોઈ કોઈના પક્ષપાત લઈને બેઠા નથી. અમે તો જેનાથી આ પરિણામ આવે એવું કારણ કેનાર જે હોય એનું વચન અમને માનીએ છીએ. બહુ સરસ વાત મૂકે છે. એટલે આપણે અધ્યાત્મની અંદર જે સાધનાનો માર્ગ છે, એ સાધનાનો માર્ગ એક અપેક્ષાએ દર્શન આધારિત છે અને બીજી અપેક્ષાએ દર્શનથી પણ પર છે. પણ દર્શનથી પર છે એટલે નાસ્તિક નથી, દર્શનથી પર છે એટલે એની અંદરનું કોઈ અભિનિવેશ નથી. દર્શન સાચું છે પણ એનો કોઈ બીજો અભિનિવેશ આગ્રહ નથી. સાચું છે પણ સાચા પાછળનો આગ્રહ એ સત્યને દૂષિત કરે છે. સત્યને આટલી સુધીની શુદ્ધતા છે. માટે જ્યારે આત્મસિદ્ધિ વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે એમણે મોક્ષના ઉપાય કીધા. કૃપાણુદેવે પણ કીધા, મોક્ષ માર્ગ કીધો જ્યારે આત્મસિદ્ધિમાં, તો મોક્ષના ઉપાય કીધા. જે કારણ તે બંધનો, તે કારણ મોક્ષ પંથ. એટલે કયો ધર્મ કીધો, કેની વાત કરી, કયા સંપ્રદાયની કરી, કયા દર્શનની કરી, જે બધું આવી ગયું, જેનું જેનું તમે કહેતા હો કે જેને આમ કીધું છે એટલે આવી ગયું. એની અંદર બંધનું કારણ આશ્રવ છે, મોક્ષનું કારણ સંવર છે. આ બંધની છેદક દશા છે એ સંવર દશા છે, અને બંધના કારણ હશે તો બંધ થાય અને મોક્ષનું કારણ હશે તો મોક્ષ થાય. કેટલી સુધીની ઊંચાઈ આવે છે, પણ એ ઊંચાઈ પકડવા માટે આપણી દ્રષ્ટિ બરોબર અણી શુદ્ધ હોવી જોઈએ, નહીં તો આપણે પણ એમાં મૂંચવાઈ જાય અને કાંઈ ખોટે ખોટા રાગ દ્વેષ અથવા તકરારમાં પડી જાય. કારણ કે આગ્રહી જીવનો સ્વભાવ થઈ ગયો છે, જીવનો અનાદિથી આગ્રહી એનો. આ પ્રભાકર ભટ્ટ એક એક લાઈન બરોબર વ્યવસ્થિત ચાલે છે કે સાહેબ પેલા મોક્ષ શું છે એ કહી દો. તો કે મોક્ષ તો બીજો કઈ નથી દોસ્ત, સિદ્ધ પરમાત્મા અને તારામાં કોઈ ફેર નથી, માત્ર કર્મથી વિમુક્ત થવું તે મોક્ષ. આ ગુરુ પણ એવા જબરજસ્ત છે, અમે બીજી કોઈ વાત નથી કરતા. આ ધર્મ વાળો મોક્ષમાં છે, આ માર્ગ વાળો મોક્ષમાં છે, આ ક્રિયા વાળો મોક્ષમાં છે, આ વેશ વાળો મોક્ષમાં છે, ના કોઈ અમે જાતિ વેશ ભેદ કાંઈ નથી કહેતા. જેને કર્મ નથી એ મુક્ત છે, બોલો, જેને કર્મ નથી એ મુક્ત છે. કેવી દ્રષ્ટિ છે મહાપુરુષોની! હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞ અને એને સિદ્ધરાજ મહારાજા સોમનાથમાં લઈ ગયા, અને ઓલા પુરોહિત કે પ્રભુ આ એને દર્શન નહીં કર્યો, આ જૈન છે, આ સોમનાથ મહાદેવને કાંઈ નમસ્કાર નહીં કરે. સિદ્ધરાજ કે ભારે કરી, આ તો રાજીના ગુરુ, અને સિદ્ધરાજે સોમનાથનો ઉદ્ધાર કરાવ્યો હતો અને એમાં એ ગયા હતા પ્રતિષ્ઠા મહોત્સવમાં. આચાર્ય કે હું આવીશ, વાંધો નહીં, મને કાંઈ વાંધો નથી. ગયા અને ઓલા કે જોજો હવે, અને આચાર્યને કે સાહેબ હવે આપણે શરૂ કરીએ. તો આચાર્યએ પેલો શ્લોક કર્યો કે જેનામાંથી ભવના બીજના અંકુર રૂપ રાગ અને દ્વેષનો નાશ થયો છે, તે શિવ હોય, બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહેશ હોય, હરિ હોય, હર હોય કે પાર્શ્વનાથ હોય, બધાને જિનેશ્વર હોય મારા નમસ્કાર છે. હે દેવ, દેવાધિદેવ, તને નમસ્કાર કરીને એને આખી અંજન શલાકા કરાય, પ્રાગટ્ય કરાય પ્રભુ. આ સાચા જ્ઞાનીનું લક્ષણ પકડાય છે. સરસ. અમે તો એ કહીએ છીએ મોક્ષ શું? તો કે જ્યાં કર્મ નથી, કર્મનો સર્વ કર્મનો સર્વથા અભાવ. પછી એ કર્મ ભાવ કર્મ પણ નહીં, દ્રવ્ય કર્મ પણ નહીં, અને નો કર્મ પણ નહીં. એક કહી દે એને મોક્ષ કહે છે. અને એ મોક્ષ નું ફળ, એને મોક્ષ છે કે નહીં ખાતરી તો કરવી જોઈએ ને. તો ફળ શું છે? અનંત ચતુષ્ટય. અનંત ચતુષ્ટય પ્રાપ્ત થયું છે, એવું થયું છે કે હવે ફરી એ નાશ થતું નથી, શાશ્વત છે. આ અનંત ચતુષ્ટય શાશ્વત, અનંત ચતુષ્ટય શાશ્વત છે. એનો અર્થ કે હવે એ જીવ કોઈ કાળે કર્મ બાંધી શકે નહીં, કેમ કે બીજનો નાશ થઈ ગયો. કર્મના બીજનો નાશ થયો. જો કર્મનું બીજ વિદ્યમાન હોય, કર્મનું બીજ વિદ્યમાન હોય તો તો દ્રવ્ય કર્મ થયા વિના રે નહીં, તો ખલાસ. એટલે જેને આ રીતની સ્થિતિ થઈ, ફરીવાર જન્મ લે. આ બીજ છે, ભાવ છે, જન્મ મરણ છે, એ કર્મના કારણે છે. જો કર્મનું હોય તો પછી જન્મ મરણ થાય નહીં. અને જો એમ કે ના એને મોક્ષ મેળવ્યો છે તો એની ખાતરી શું? તો કે મોક્ષ મેળવનાર આત્મા, મોક્ષ પામનાર આત્મા ફરીથી ભાવની અંદર આવે નહીં. ભાવના બીજનો આત્યંતિક નાશ જેનો થયો છે અપૂર્વ અવસરમાં, ભવના બીજ ત્રણો આત્યંતિક, જે હેમચંદ્રાચાર્ય કહ્યું કે જેને ભવના બીજના અંકુરો જેને નાશ કર્યા છે, એ પછી ગમે તે હોય એને અમે નમસ્કાર કરીએ છીએ. તો એ રહેતા નથી. આ એની અનંત ચતુષ્ટય, આ એનું સ્વરૂપ છે. એટલે ફરીથી જન્મ લેવાનો હોય તો સમજી લેવું કે બીજ ભવનું હજુ નાશ થયું નથી, ક્યાંક વિદ્યમાન છે. અને એ બીજ રાગનો રૂપ હોય અથવા દ્વેષનો રૂપ. એટલે પરમાત્માનું સ્વરૂપ ઓળખાણ આપે, વિતરાગ સિવાય ન હોય પરમાત્મા, વિતરાગ સિવાય ન હોય. જો બાકીના બધા જ શબ્દો જુદી જુદી જગ્યાએ મૂક્યા છે, પરબ્રહ્મ કહ્યું છે, પરમાત્મા કહ્યું છે, હરિહર વિષ્ણુ, આ બધા શુદ્ધ સ્વરૂપના જ નામ છે, શુદ્ધ ઈશ્વર, શુદ્ધ સ્વભાવ. પણ જૈન દર્શને એક એવો શબ્દ મૂકી દીધો કે જેથી કરીને પરમાત્માને બધાને પરમાત્મા કહો પણ છતાં એની એક ચાવી વિતરાગ છે. તારા દેવ બહુ સરસ છે પણ વિતરાગ છે. તું એમ કે આમ કરું તો રાજી થાય ને આમ કરું તો એ કોપાઈ માન થાય, તો એનો મતલબ વિતરાગ નથી. વિતરાગ નથી એ શુદ્ધાત્મા, એ સિદ્ધાત્મા. કેવી ચાવી આપી છે, કેવી ઓળખ આપી છે, કેવી સમજ આપી છે. જો એક મુમુક્ષુ જીવ, સાધક જીવ સાચી વાત સમજે, સમજીને વિચાર કરે અને પછી પોતાને કઈ અવસ્થા પ્રાપ્ત કરવાની છે, તો એને એક એક વસ્તુમાં ક્યાંય એ થોડું કરે ને, એ સાચું કરે ને, એટલે એનું મુક્તિની દિશામાં જાય. ચાલે સમજ્યા વિના બધું કર્યા કરશે, જે સ્વરૂપ સમજ્યા વિના, સમજ્યા વિના તું ઘણું કરીશ શું કામનું, પણ સમજી લે જરા. એમ અહીંયા એને સમજાવે છે કે તને અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થાય તો મોક્ષ છે એમ સમજ. આ એનું ફળ છે. આંબો સારો છે કે નહીં એ નક્કી કેવી રીતે કરવું? થડનું માપ લેવું, ડાળીનું માપ લેવું, પાંદડાના રંગ જોવા. તો કે કેરી દે ને એના મોઢું કાપીને હમણાં ખબર પડશે આંબો કેવો છે, આંબો કેવો છે. એમ અનંત ચતુષ્ટય ફળ છે. આ કારણ સાચું છે, સાધના સાચી છે, એનું ફળ આ સિદ્ધિ છે. એટલી સરસ સમજણ આવે છે. ગાથા 11મી છે, હવે 12મીથી શરૂ થાય છે મોક્ષ માર્ગનું. હવે ઓલો કહે છે, સાહેબ આ તો બહુ સરસ, અમને આ કેરી ભાવી, મોક્ષનું ફળ ગમ્યું. આ કેમ મળે ગયું? હવે કોઈ પણ વસ્તુ સારી દેખાય મળે તો આપણે પછી શું કહીએ કે ભાઈ તારી પાસે ન હોય તો કાંઈ નહીં, પણ ક્યાંથી મળે? બોલો એમ કદાચ કે તમે વાત તમે કયો છો એવું આવે છે કરવું, પણ મારી પાસે હું રાખતો નથી, મારી પાસે નથી એ બધું બરાબર. હવે તું એક કામ કરને, હું ક્યાં ભાટકું ચારે બાજુ, ક્યાંથી મળે? કેમ જરા આ વેપારીમાં આપણે ક્યાંક ગયા હોય તો શું કરીએ? ભાઈ ક્યાંથી જઈએ તું બતાવ મને, અથવા તમે આ સરસ પહેર્યા કાપડ ક્યાંથી લીધું? પેલો પ્રશ્ન શું કરીએ? આ હવે પ્રભાકર ભટ્ટ ત્રીજા પ્રશ્નમાં આવે છે કે સાહેબ આ મોક્ષ માર્ગ, આ માર્ગ બતાવો તમે અમને કે જેથી અમને અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થાય, અને એ થાય એટલે અમે સમજશું કે અમારો મોક્ષ થયો. ફળ મળે એટલે અમે નક્કી કરશું કે મોક્ષ નું સાધ્ય સિદ્ધ. 12મી ગાથા
મોક્ષ માર્ગનું વર્ણન કરે છે. જીવોને શિવ હેતુ વર દર્શન જ્ઞાન ચરિત ત્રણેય તે ગણ આત્મા એ નિશ્ચયે ઉદિત. જીવોને મોક્ષનું ઉત્તમ કારણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે, અને તે ત્રણેય નિશ્ચયથી આત્મા છે એમ તું જાણ. આ પ્રમાણે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. ભેદરત્નત્રયરૂપ વ્યવહાર મોક્ષ માર્ગ સાધક છે અને અભેદરત્નત્રયાત્મક નિશ્ચય મોક્ષ માર્ગ સાધ્ય છે. નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગમાં સુવર્ણ તથા સુવર્ણ પાષાણની સમાન સાધ્ય સાધક ભાવ જાણવો જોઈએ. શ્રી દ્રવ્ય સંગ્રહમાં કહ્યું છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આ ત્રણેયને વ્યવહારથી મોક્ષનું કારણ તમે જાણો, અને નિશ્ચયથી તો ત્રણેયમય એક પોતાનો આત્મા જ મોક્ષનું કારણ છે. પ્રથમ અધિકારમાં આપણને આત્માના ત્રણ સ્વરૂપ સમજાવ્યા. બીજા અધિકારમાં મોક્ષ માર્ગનું સ્વરૂપ સમજાવવા માટે દિવાકર ભટ્ટ કહે છે, એની અંદર મોક્ષનું સુખનું કારણ, પરમ સુખ કેવી રીતે મળે એ સમજાવ્યું. પછી એમને કહે છે કે મોક્ષનું સ્વરૂપ શું છે, તો સ્વરૂપ કહે છે કે નિષ્કલંકથી રહિત એવો જે જીવ છે એ એનું સાચું સ્વરૂપ છે. અને કેવી અને નાના વર્ણાદિ દ્રવ્ય કર્મ, ભાવકર્મ અને નોકર્મ કલંક રહિત છે એમ જ્ઞાનીઓ કહે છે. આગળ જઈને પછી મોક્ષનું સ્વરૂપ સમજાવ્યા પછી કહે છે કે હવે આ બધું પ્રાપ્ત કર્યા પછી હવે મને બધું મોક્ષનું ફળ કેવી રીતે મળે, તો કે જો મોક્ષનું ફળ જોતું હોય તો અનંત ચતુષ્ટય, અનંત દર્શન, અનંત જ્ઞાન અને અનંત વીર્ય જે અખંડપણે નિરંતર રહે છે એને જ તું પ્રાપ્ત કર, એ સિવાય બીજું કોઈ મોક્ષનું ફળ નથી. અને એ મોક્ષનું ફળ તને સમય માત્ર પણ નાશ પામશે ને એવું અખંડ રહેશે. પછી કહે છે કે એવું ફળ પણ હું પ્રાપ્ત કરું પણ એ કેવી રીતે, તો કે સમસ્ત રાગાદી ભાવનો ત્યાગ કરીને શુદ્ધાત્મ ભાવના કર. પછી આગળ જતા કહે છે કે હવે મોક્ષ માર્ગનું વર્ણન કરે છે કે જીવોને મોક્ષનું ઉત્તમ કારણ તો સમ્યક દર્શન. સર્વજ્ઞ ભગવાને શું કહ્યું છે, મોક્ષનું ઉત્તમ કારણ શું, તો કે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે, અને એ જ ત્રણેય નિશ્ચયથી આત્મા છે એમ તું જાણ. ભેદરત્નત્રયરૂપ વ્યવહાર મોક્ષ માર્ગ સાધક છે અને અભેદ અહીંયા સાધ્ય અને સાધકના ભાવને જણાવવા માટે નિશ્ચય અને વ્યવહારથી મોક્ષ માર્ગની અંદર દ્રષ્ટાંત આપ્યું છે, સોનાનું અને સોના અને પથ્થર સમાન. સાધ્ય અને સાધક ભાવ હોય તો જ રત્નત્રયનો ભાવનો રત્નત્રયની આરાધના થાય, તો જ મોક્ષ માર્ગ સાધ્ય છે અને તે નિશ્ચયથી જ થાય. વ્યવહારથી એને સમજવાનો છે પણ નિશ્ચયથી અભેદ એવું રત્નત્રયાત્મક નિશ્ચય જ મોક્ષ માર્ગ સાધ્ય છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, ચારિત્ર ત્રણેયને વ્યવહારથી મોક્ષનું કારણ તમે જાણો, અને નિશ્ચયથી તો ત્રણેયમાં એક પોતાનો આત્મા જ મોક્ષનું કારણ છે. વ્યવહારથી જાણવા માટે મોક્ષનું કારણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આ જાણવાના, પણ નિશ્ચયથી એક પોતાનો આત્મા જ મોક્ષનું કારણ છે એમ સમજવાનું છે.
ગાથા 12મી શરૂ થાય છે મોક્ષ માર્ગનું સ્વરૂપ. જુદી જુદી દૃષ્ટિકોણથી આચાર્ય શ્રી બહુ સરસ રીતે સમજાવે છે, કેમ કે હવે કારણ સમજવાનું છે. કાર્ય ખ્યાલ આવી ગયો મોક્ષ, એ કાર્યનું ફળ એ સમજ આવી ગયો, અનંત ચતુષ્ટય. આનો માર્ગ શું, તો અનેકાંત છે. આ દર્શન કેવું છે, એક એક વાત કરે છે. આમાં 12મી ગાથાની અંદર મોક્ષ માર્ગનું સ્વરૂપ શું કહ્યું, વ્યવહાર નિશ્ચયની વાત પછી ગૌણ કરી નાખો, સ્વરૂપ શું કીધું, સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર. આ બધી પછી વાત કરે નિશ્ચિત વ્યવહારથી, એ બધી તો પછી બુદ્ધિનો ભેદ થયો. કારણની અંદર અખંડતામાં ચાલો, આપણે શરૂઆત જ ભેદથી કરીએ છીએ, એવી ટેવ પડી ગઈ છે નિશ્ચયથી. આમ નિશ્ચય વ્યવહાર છોડ પેલા, કારણ શું, આ તો આત્મા મોક્ષનું કારણ શુદ્ધાત્મા, તો નિશ્ચયથી કે વ્યવહારથી, અરે આત્મા એનું કારણ છે. પછી તું નિશ્ચય ને વ્યવહાર ને એ બધી ક્યાં માથાકૂટ કરે, એકદમ સમજવાની અંદર વાંધો જ કે દ્રષ્ટિ જ અત્યાર સુધી સંપ્રદાયમાં, ગચ્છમાં, પંડિતોને કારણે, ઉપદેશકોને કારણે હવને પોતાની એટલી બધી બુદ્ધિમત્તા બતાવવી છે ને, એટલે ભેદથી શરૂ કરે. અને આપણે સમજનારા પાછા ભેદ બતાવી, જેને હું ઘણું સમજ્યો છું નહીં. કારણ શું છે, દર્શન, જ્ઞાન, ચારિત્ર એ સમ્યક હોવા જોઈએ. મોક્ષ માર્ગનું અનન્ય કારણ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર. ઉમા સ્વાતીએ આગમની આખી સંક્ષિપ્ત સંકલના કરી અને તત્વાર સૂત્રની રચના કરી, 347 સૂત્રો મૂકી દીધા 45 આગમમાંથી, કે અમે તમને આ બધાની અંદર ગૂંચાઈ જાઓ છો, ચાલો એની અંદરથી સાર કાઢીને આટલા સૂત્રો ઉપર આખા 45 આગમોની અંદર આખો આત્માનો કલ્યાણ માર્ગ છે. પહેલું સૂત્ર લખ્યું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ શું? દર્શન જ્ઞાન ચારિત્ર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, આ મોક્ષ માર્ગ. કૃપાળુદેવે મૂળ માર્ગ જે બતાવ્યો આત્મસિદ્ધિ પછી આપી, એનું સ્વરૂપ બતાવ્યું જીનેશ્વરનું, મૂળ માર્ગનું સ્વરૂપ તો કે આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. પછી એની અંદરની પદ્ધતિ પછી આવે, વ્યવહારથી અને નિશ્ચયથી. નિશ્ચય તો તત્વ જ છે, એમાં કઈ છે જ નહીં, એમાં શું ચર્ચા? નિશ્ચય નિશ્ચય એટલે શું? નિશ્ચયમાં કઈ નહીં, વ્યવહારની અંદર એને એની પદ્ધતિ, મેથડ. પદ્ધતિ ક્યાં આવે? વ્યવહાર આવે કે ભાઈ દર્શનને વ્યવહારથી દર્શન કેમ પ્રાપ્ત કરવું, અને તું જ દર્શન છો, હવે શું તો કઈ કરવાનું જ નથી ને, વાત પૂરી થઈ ગઈ ને, ખ્યાલ આવે છે? આ બધી ગરબડ ચાલે છે, નથી સમજાતું, અને અનેક વર્ષો સુધી આ બધી કર્યા કરીએ છતાં આપણે હતા ત્યાં ને ત્યાં, શું કામ? આમાંથી જ નવરા નથી થતા. દર્શન એના પ્રકાર કેટલા, એના ભેદ કેટલા, એ કેમ થાય, એ બધું વ્યવહાર છે. હવે વ્યવહારને નહીં, વ્યવહારને નહીં, મને નિશ્ચય, નિશ્ચયમાં તું જ છો, પછી હવે શું કરવું? લ્યો હવે એને સમ્યક દર્શન કેમ થાય? તત્વ છે નિશ્ચય દ્રષ્ટિ, શું છે? તત્વ. ત્યારે એને પ્રાપ્ત કરવા માટે કૃપાળુદેવે, આપણે હમણાં પત્ર ચાલે છે પૂરો કર્યો, કે સમ્યક જ્ઞાન એનાથી દર્શન મળે, એ સમ્યક જ્ઞાનથી દર્શન શુદ્ધ થાય, એ શુદ્ધ થતું થતું દર્શન ચારિત્ર પરિણામને પામે. હવે એ બધું સમજાવીને આપણે કહીએ કે બધું આત્મનિશ્ચયથી બધું એક જ છે, તો જ છો, જ્ઞાન દર્શન ચારિત્ર તો જ છો, પતી ગયું, હરિવાલા કાંઈ ન થાય. કેમ કે એને શું કરવું એ તો કંઈ ખબર ને, જવાબ એક જ છે, તું જ છો, આત્મા જ છે બધું. આત્મા છે એ વાત સાચી છે, પણ જ્યારે ત્રણેય વર્તે તે, એ જ્યારે ત્રણ ભેગા થાય ને, તારે તો ત્રણમાંથી એકનું ઠેકાણું નથી, અને પછી વાત નિશ્ચય 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 આત્મા 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 કર્યા કરે છે. ભાઈ પેલા આત્માને જીવરૂપે સમજવો પડે, કે કર્મનો સંયોગ છે, હું આત્મા છું પણ સંયોગી છું. હવે એ ન સમજે અને હું શુદ્ધ આત્મા છું, તો એ કેદી શુદ્ધ થાય? કારણ કે એ એનું સંયોગી સ્વરૂપ ઓળખતો, જીવને જાણતો નથી, શું આત્માને જાણશે? શુદ્ધ ચૈતન્યને ક્યાંથી જાણશે? સમજમાં વાંધો જ છે કે બસ હું ઊંચું જાણું છું, હું શુદ્ધ જાણું છું, ટોપ જાણું છું, આ બુદ્ધિના ખેલ છે બધા. જીવ પોતાની અવસ્થા ન જાણતો હોય કે હું જ્ઞાન સ્વરૂપ આત્મા પણ અજ્ઞાન સ્વરૂપ છું ને, કેવળ જ્ઞાન સ્વરૂપ હું આત્મા પણ અજ્ઞાન સ્વરૂપ છું ને, શુદ્ધ આત્મા હું અનંત કર્મથી યુક્ત છું ને, નિર્દોષ આત્મા હું અનંત દોષનું ભાજન છું ને, આ પેલા એ જ્યારે ખ્યાલ આવે કે અધમા અધમ અધિકો પતિત સકળ જગતમાં હું, એ નિશ્ચય, આ નિશ્ચય તો આ કરવાનો છે, એ નિશ્ચય આવ્યા વિના સાધન. તને નિશ્ચય જ ખોટો છે, નિશ્ચય જ કે છે કે હું તો પરમ છું, પણ નિશ્ચયથી તો આત્મા ને, બરોબર, નિશ્ચયથી તો આત્મા, વ્યવહારથી સંયોગી જીવ. પ્રાણનો સંયોગ છે તને, 10 પ્રાણ ઇન્દ્રિયો ધારણ કરી છે, પર્યાપ્તિ છે બધી, મન પણ ધારણ કર્યું છે, આ બધા જ વ્યવહાર એકે આત્માના લક્ષણ નથી, છો તું જ, તારા સિવાય કાંઈ બીજું નથી, પણ છતાં આ બધા અશુદ્ધ આત્માના લક્ષણ છે, સંયોગી જીવના લક્ષણ છે, સંબંધમાં જીવે છે, સંયોગમાં જીવે છે. એટલે ભાવ કર્મ છે એટલે દ્રવ્ય કર્મ પણ છે અને નોકર્મ પણ છે, એટલે મકાન ઘર આ તે બધા બહારના છે, છતાં એમાં મારાપણાથી વિશ્વ સાથે જોડાયેલો છું. આ સંયોગી અવસ્થા એ અશુદ્ધ અવસ્થા છે, નિશ્ચયથી તો આત્મા છો જ તું, એમ આપણને અહીંયા સરસ વાત મૂકી છે. પહેલી એક એક વાત મોક્ષ માર્ગનું કારણ તો કે રત્નત્રય, દર્શન જ્ઞાન ચારિત્ર એ અભેદ, પણ અભેદ ક્યારે થાય કે ભેદ સમજી તો એનો પછી એકીકરણથી અભેદ થાય કે ભેદ કર્યા વિના. લાડવો છે એ લોટ સાકર અને ઘીનું અભેદ સ્વરૂપ છે. એ અભેદ જ લાડવો જોઈએ છે, પણ તું લોટ લાવો, ઘી લાવો અને સાકર લાવો, અને એ ઘી શુદ્ધ છે કે નહીં જોવું પડે કે નહીં, લોટ બરોબર છે કે નહીં, ખડી ગયો હોય, ખોરો થઈ ગયો હોય, સાકર જોવી પડે અથવા ગોળ જે હોય તે, અને એનું સપ્રમાણ જોવું પડે ને, અને પછી એકરૂપ થાય ને. લાડવો અભેદી સમજાણો, એ વર્તે ત્યારે આ ત્રણેય એકત્વ થાય ત્યારે લાડવા રૂપ. આ જીવને કોક વાર ભેદની વાત આવે એટલે જાણે હું ખોટું કરી રહ્યો છું, આમ જાણે એમાં કઈ નથી, આખરે સાહેબ આત્મા. અરે ભાઈ ઉભો રે, તો શાંતિથી સમજ, આપણે મોક્ષ માર્ગમાં ચાલીએ છીએ. મોક્ષ ને મોક્ષ તો સમજાઈ ગયો કે કર્મ નથી, એટલે મોક્ષ વાત પૂરી થઈ ગઈ. પણ અત્યારે જે કર્મ સહિત છે એને તો સમજવું પડશે ને, કે મને આ કર્મ રહિતની અવસ્થા માટે દર્શન જ્ઞાન ચારિત્ર જોશે, અને એ અભેદના રૂપમાં જોશે. તો અભેદ થવા માટે કૃપાળુ કહે છે કે પેલા તને સદબોધ મળશે, પછી સંકિત થશે. હવે પૂછે પેલા દર્શન કે પેલા જ્ઞાન, જોયું હવે માથાકૂટનો કોઈ પાર નથી. એટલે જ્ઞાન વિના દર્શન થાય, જ્ઞાન વિના દર્શન થાય, જ્ઞાનીના વચન વિના દર્શન થાય, સંકેત પ્રાપ્ત થવામાં કોઈ સદબોધ મળે ક્યારેક સત્વનું, ત્યારે એનું શ્રવણ થાય, પછી પ્રતીતિ થાય, એ દર્શન ને. તો પેલું શું આવ્યું? જ્ઞાન, જ્ઞાની પાસેથી આવ્યું, એના બોધથી દર્શન. તો જ્ઞાની પાસેથી જ્ઞાન આવે, જ્ઞાન ક્યાં હોય? જ્ઞાનીમાં હોય. જો વસ્તુને સરળ રીતે લઈ લઈએ ને, એટલે એમ કહે છે કે પહેલા વહેલા મુમુક્ષુએ સરળ થઈ જવું જોઈએ. એટલે કહ્યું કે વિશાળ બુદ્ધિ, પછી સરળપણું, માધ્યસ્થતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર. આ પત્રાંક 40 પહેલું વાક્ય ઉત્તમ પાત્ર છે. તારે તત્વ પામવું છે ને, નિશ્ચય પામવો છે ને, એને માટે પેલા વિશાળ બુદ્ધિ જોઈ. બુદ્ધિ એટલે બધી બાજુથી બધા પડખાતી વસ્તુને સમજ, એનું વ્યવહારિક સ્વરૂપ પણ સમજ, પછી સરળતા, જે વસ્તુ હોય એનો સ્વીકાર કર. વસ્તુ આવે એટલે પછી મમત ન રહેવું જોઈએ, પછી આગ્રહ ન રહેવું જોઈએ. વસ્તુ સત્ય સમજાય, પ્રતીતિ થાય, પછી માન્ય. એમાં પછી પોતાનું કંઈ નહીં, એમાં અહમ ન રહીએ, જરાય ન રહીએ, એમાં સાચી લાગે એટલે આગે. સરળતા, પછી મધ્યસ્થતા. ન સમજાણું હોય ત્યાં સુધી નિષેધ નહીં કર, મધ્યસ્તરે. કૃપાળુદેવે લખ્યું કે જ્યાં સુધી સતની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મતમાં મધ્યસ્થતા રાખવી, અને સંતનો જોગ થાય એટલે એની મેળે સંતની સતની પ્રાપ્તિ થઈ જાય. પણ ત્યાં સુધી તું કોઈને રિજેક્શન કરીશ માં મધ્યસ્થતા, કે ભાઈ આ વસ્તુ લીધી છે મને સમજાણી, કદાચ મારી ભૂમિકા આજની છે એની બદલે આવતીકાલે મને કદાચ સમજાઈ જાય, અમુક સમય જાય ને મારું કદાચ વધારે અભ્યાસ થાય તો મને જે વાત આજે નથી સમજાણી એ અમુક વખત પછી સમજે. અને ત્યારે એ વાતને કોઈ સમજાવનારની જરૂર નથી, જો એને મધ્યસ્થતા રાખી હોય તો મગજમાં તો બેઠેલી જ છે રાજગોર. પણ પછી 2 પછી એમ થાય કે ઓલી તેદી મને જે કીડો હતો ને શંકાનો, એ આ ક્લિયર થઈ ગયો, આજે મને આ સમાધાન થઈ ગયું. પણ આજ તો એ વિષય જ નીકળો નથી, તો કે મારા મગજમાં હતો, સંશયના રૂપમાં હતો કે હારું આ બેસતું નથી, પણ વાત મધ્યસ્થ હોવાને કારણે મેં એનો નકાર નહોતો કર્યો. મધ્યસ્થતા હતી, મેં એને રાખી હતી, અને 2 પછી એ વાત નીકળી અને જ્યારે સમજાણી, એટલે મારી આજનું સમજણ તો સમજાઈ ગયું, પણ 2 પહેલાની જે વાત અધૂરપતી એ પણ પૂરી. આ મધ્યસ્થતા, જે વાત બેસતી નથી એને બરોબર જો આપણે રાખી હોય, કે હજી સુધી એની બાબતમાં મને સ્પષ્ટતા થતી નથી, કાંઈ વાંધો નહીં, ચિંતન ચાલુ છે, મનન ચાલુ છે, નકાર નથી, અને પછી કોઈ એવો જોગ મળી ગયો અને સમાધાન થઈ ગયો, તો પુરાણી વાતનું સમાધાન થઈ જાય. અને જીતેન્દ્રિયતા, જો દેહના ભોગની અંદર ચડેલો જઈશ તો તત્વથી દૂર વયો જઈશ. એટલે હંમેશા જીતેન્દ્રિયપણું રાખો, આ તત્વ પામવાનું. એમ અહીંયા પેલું તત્વ આપણે સમજવું છે. મોક્ષનો માર્ગ નંબર એક જેને એને પ્રાધાન્ય આપ્યું છે એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એના ભાગ બે પડે. એક નિશ્ચય, નિશ્ચય એટલે તત્વ, કે ભાઈ દર્શન જ્ઞાન ચારિત્ર એ તત્વ, તત્વથી શું છે તો કે આત્મા, બીજું કઈ નથી, તત્વથી આત્મા છે. તો એટલું સમજાય તો કઈ ત્રણેય પ્રાપ્ત થઈ જાય, સંકિત થઈ જાય. સંકિત તો ત્યારે થશે કે જ્યારે તું એના ભેદ સમજીને એનું એકત્વ કરીશ ત્યારે. તો કૃપાળુદેવે મૂળ માર્ગની અંદર કહ્યું કે ત્રણેયનો હવે તમે સાંભળો. વિશેષતાથી સાંભળો, ત્રણેય તત્વ વિશેષતાથી સાંભળો, કે જ્ઞાન શું, દર્શન શું અને ચારિત્ર શું. આ જો જેને એકતાની વાત કરવી એ ત્રણે કઈ સમજવાની જરૂર નથી, મારે જ્ઞાન જ જાણવું, દર્શન જ જાણવું અને ચારિત્ર, એ બધો આત્મા જ છે. વાત પતી ગયું, ઘરે જ આવે તો પોતામાં જ થાય. એટલે પછી એના બે ભેદ કીધા, એ આખું ધર્મનું સ્વરૂપ છે. ધર્મ કોને કહેવાય તો કે જ્યાં તત્વ છે અને જ્યાં વ્યવહાર છે, બંને તત્વનો સંધિ અને સમન્વયનું એકત્વ રૂપ જે છે એને ધર્મ કહેવાય. એકલું તત્વજ્ઞાન એ ધર્મ નથી, અને એકલો વ્યવહારની વિધિ વિધાન છે એ પણ ધર્મ નથી. એટલે ગમે તેવા ઉત્કૃષ્ટ ક્રિયાકાંડ તત્વજ્ઞાન વિનાના એ ધર્મ નથી, વિધિ વિધાન એ ધર્મ નથી, કર્મકાંડ એ ધર્મ નથી. અને ગમે તેવી ફિલોસોફી ઊંચી હોય એનો કોઈ માર્ગ ન હોય વ્યવહારનો તો એ પણ ધર્મ નથી. તો વોટ ઇઝ રિલિજિયન? રિલિજિયન ઇઝ અ કોડ ઓફ ફિલોસોફી એન્ડ કોડ ઓફ કોન્ડક્ટ. એને દર્શન પણ છે તત્વજ્ઞાન, અને કોન્ડક્ટ એટલે આચાર. આચાર અને દર્શન, તત્વ અને વ્યવહાર, આનો જ્યાં સમન્વય છે. એક સિક્કાની બે બાજુ જેવા છે, છાપ પણ જોઈએ એ તત્વ છે, અને કેટલાનો સિક્કો છે એ પણ જોઈએ, પાંચનો છે, દસનો છે, પચીસનો છે, સોનો છે જોઈએ. પણ સોની છાપ મારી અને સત્તાની છાપ નથી તો તોય ન ચાલે. એમ નિશ્ચયની છાપ અને વ્યવહારની છાપ એટલે નક્કી કરે કે આનું મૂલ્ય કેટલું, 1000 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા, આનું મૂલ્ય કેટલું, તો કે એ વાંચો. પણ મૂલ્ય તો ગમે એટલું લખ્યું હોય પણ ભાઈ બીજું સાઈડ કોરી છે તો એ ચાલે એમ. એમ અભેદ દ્રષ્ટિ છે આ નિશ્ચય વ્યવહારની. પણ આપણે સમજવું પડે, સમજવામાં ભેદ વિના સમજાતું નથી. વસ્તુ અભેદ છે પણ સમજવા માટે એને ભેદ પાડીને કેવી પણ, સિક્કો તો એક જ છે છતાં સિક્કાના બે બાજુને ભેદ પાડીને સમજવો પડે છે કે ભાઈ સિક્કો ત્યારે જ સિક્કો છે. ઇટ ઇઝ અ કરન્સી નોટ, ઇટ ઇઝ ઓનલી કરન્સી, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ. કાકડીયું છે પણ ઇટ ઇઝ અ કરન્સી નોટ, કે આનું કોઈ મૂલ્ય છે. તો મૂલ્ય માટે બે તત્વ જરૂરી છે ભાઈ, એનો અધિકાર કે ભાઈ ગવર્નરની સહી છે, એની મુદ્રાની છાપ મારી છે, કોઈ રિઝર્વ બેંકનું પ્રમાણપત્ર છે એમાં, અને બીજી બાજુ કેટલાનું છે એ આ જાયશ તો રિઝર્વ બેંક મને એમાં 5 રૂપિયા આપશે કે 500 રૂપિયા આપશે. આ બંને વસ્તુ પણ એક જ નોટ જ સમજાઈ જાય છે, પણ નોટ સમજાય છે ત્યારે એનું અભેદ સ્વરૂપ સમજાઈ જાય છે, કેમ કે એની સાથે આપણે એકાકાર થઈ ગયા. આ આત્માનું આ સમજવામાં જ વાંધો આવે છે. આ નથી, આમાં મુશ્કેલી પડે. અને આમાં તો ચર્ચા કરી નથી કે આપણું જ્ઞાન ઉછળ્યું નથી, આ બધું અજ્ઞાન ઉછળે છો. જ્ઞાન નથી ઉછળતું, અંદર રહેલું અજ્ઞાન, અહંકાર, મત, એનો આગ્રહ, હું જાણું છું, એનો ખોટો ભાવ, અભિમાન, આ બધું ચાલ્યા જ કરતું હોય. એટલે જ્યારે કોઈ ગાથા આવે ને ત્યારે ગાથા ન સમજવી હોય, એનું આજુબાજુને જે આપણે જાણતા હોય ને એ આની અરે જોડવાનું, અને પોતાને ફાવતું આવે તો બહુ સરસ, અને પોતાને અણગમતું આવે આજ કાંઈ વાતમાં માલ નહીં, કાંઈ હવાદ નથી. હવાદ એનો જે છે એ છે, પણ તારો ટેસ્ટ જુદો છે. વસ્તુમાં કંઈ હવાદ બદલાતો નથી. ચાર જણા આવીને કે બેસ્ટ, અને બે જણા આવીને કે કંઈ ઠેકાણું, તો શેને કારણે? વસ્તુ તો એમને એમ છે, વસ્તુમાં કાંઈ ફેરફાર નથી, પણ ઓલાનો જેનો ખાનારનો સ્વાદ છે એ ફેરફાર છે. એમ આ બધું આપણું પોતાની માન્યતા માટે કૃપાળુ દેવે તો આખી ચાવી આપી છે કે જ્યારે સત્સંગ સ્વાધ્યાય કરવો ત્યારે હું કાંઈ જાણતો, એવો દ્રઢ નિશ્ચય કરીને પછી જ્ઞાનીના શરણે જવું તો સત્યની પ્રાપ્તિ થાય. એમ જ્યારે જે ગ્રંથ વાંચીએ, અત્યારે આપણે પ્રભાકર ભટ્ટ અને આ યોગેન્દુ આચાર્ય આ જે કે છે સમજવું છે. હું જાણું છું એ વાતમાં ભટ્ટમાં લાવવી નથી. બેસે છે અભ્યાસના પાઠ્યક્રમ જાણવા કરતા અભ્યાસ કેમ કરવો એ બધું મહત્વનું છે. એટલે અહીંયા કહે છે કે મોક્ષનું ઉત્તમ કારણ રત્નત્રય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, ત્રણ છે. અને એનું સ્વરૂપ તત્વથી પૂછતા હો તો એકરૂપ જ છે. આ તો અમારે કહેવું પડે છે કે આ ત્રણ છે, એ એકમાં આ ત્રણ અંશ અભિન્ન રીતે રહેલા છે. એનો નકાર ન થાય, એને છૂટા પાડીને તમે કરવા જાઓ તો ન થાય, પણ એ છૂટા પાડીને સમજ્યા વિના એક સ્વરૂપ કેવી રીતે સમજવું? ફરીથી લાડવો એક છે, પણ એ વાત સાચી, પણ હવે આ લાડવો કરવો કેવી રીતે? આ કોકે બનાવ્યો તો હશે ને ત્યારે ખબર પડે કે ત્રણ તત્વ છે, એનું અભેદ સ્વરૂપ છે. ત્રણ તત્વનું અભેદ સ્વરૂપ, ત્રણ પદાર્થો મિક્સ કરો થિયરી પ્રમાણે, રેસીપી પ્રમાણે, એનું અભેદ સ્વરૂપ આ લાડુ છે. એમ આ મોક્ષ છે, આત્મા છે, પણ ભાઈ એક એકને સમજતો જ આવે. એટલે વ્યવહાર ધર્મ તત્વો પણ બતાવે અને ધર્મ આચાર પણ બતાવે. નિશ્ચય અને વ્યવહાર એ બંને અભિન્નપણે જ્યાં છે તે ધર્મ, તત્વ અને આચાર અભિન્નપણે છે તે ધર્મનું સ્વરૂપ. આજે ધર્મના સ્વરૂપને સમજવામાં મોટી ગરબડ આપણે એ કરી છે કે ધર્મ એટલે તત્વ, તત્વ અને તત્વને પામવાની રીત. મોક્ષ એક વાત છે અને મોક્ષને મેળવવા માટેની રીત. તો જ્યારે ધર્મ, અરિહંતો ધર્મની સ્થાપના કરે છે ત્યારે બે વસ્તુ આપે છે, તત્વનું નિરૂપણ કરે છે અને એ તત્વ પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ આપે છે. આ શાસન તીર્થંકર, તીર્થંકર તત્વ આપે છે અને એ તત્વને પ્રાપ્ત કરવા માટેનો માર્ગ આપે છે, એને શાસન કહેવાય. એના પ્રમાણે ચાલવું તે રૂલ ઓફ લો એને કહેવાય આ શાસન, ધર્મનું શાસન. કે ભાઈ ધર્મના નિયમો આ છે, એ નિયમો છે કે ભાઈ જો ભાવ ભાવ કર્મ હશે તો દ્રવ્ય કર્મ થશે, આ એનો નિયમ છે. તો એ પ્રમાણે આ નિયમનું રાજ્ય છે, રૂલ ઓફ લો. તો બહુ સરસ કહ્યું કે એ વ્યવહાર છે, અને વ્યવહારથી એ છે, એને કીધું સાધ્ય અને સાધક ભાવ, એ બેયને સમાન જાણો. એને શું ઉદાહરણ આપ્યું? સુવર્ણ અને સુવર્ણ પાષાણ, આ શું ભેદ થયો? એ શુદ્ધ સુવર્ણ શેમાંથી મળે? સુવર્ણ પાષાણ ન હોય તો સુવર્ણ મળે ખરું? વ્યવહારથી જ નિશ્ચયની પ્રાપ્તિ થાય. વ્યવહારના અભાવમાં નિશ્ચયની પ્રાપ્તિ થઈ શકે નહીં. કનક પાષાણ નથી તો કનકની ઉપલબ્ધિ પણ નથી, લોહ પાષાણ નથી તો લોહની ઉપલબ્ધિ પણ નથી. આ વાત બેસે? તો આ ધર્મ જ્ઞાની પુરુષો આપ્યો છે કે અત્યારે આ જે કંઈ છે શુદ્ધ આત્મા એ કર્મથી સાથે જોડાયેલો છે અનાદિથી. હવે એ સુવર્ણ પાષાણ સાથે ક્યારે જોડાયું? મૂળભૂત સોનાની ઉત્પત્તિ પાષાણના રૂપમાં જ છે, એટલે કે મલિનતાની સાથે જ છે, એમ કૃપાળુ દેવે તીર્થંકર ભગવંતોએ જે કીધું એ વાત મૂકી કે જળચેતન સંયોગ આ ખાણ અનાદિ. સુવર્ણ અને માટીનો જેમ સંયોગ છે અનાદિનો છે, લોખંડ અને માટીનો સમય છે અનાદિનો છે, એમ જીવને કર્મનો સંબંધ અનાદિનો છે. હવે વાત કરતો શુદ્ધ કેમ કરવું એ, હવે શુદ્ધ કેમ કરવું એટલે વાત વ્યવહારની આવે કે તત્વની આવે? વ્યવહારની જ આવશે. તત્વ તો તને કીધું સુવર્ણ એ તત્વ છે. હવે મારે સુવર્ણ જ લેવું છે, 100% જ જોઈએ, આપણે 24 કેરેટનું જ જોઈ, ફેક્ટરી નાખવી છે, ખાણ લેવી છે. ક્યાંયથી મળશે સુવર્ણ? જેની જેની પાસે સુવર્ણ છે એ કહે કે ભાઈ આ તો શુદ્ધ થયેલું છે, શુદ્ધ થયેલું છે. પણ આવું સોનું ક્યાં મળે? કઈ ખાણમાં મળે? આફ્રિકાની ખાણમાં મળે? અમેરિકાની કોલોરની ખાણમાં મળે? ભારતની હીરાપન્નાની ખાણ છે અહીંયા મળે? બેંગ્લોરમાં ક્યાં મળે? કોઈ વિશ્વની એવી જગ્યા ખરી કે 100% સોનાની લગડી નીકળે અંદરથી? નહીં. શું મળશે? આવું મળશે પથ્થર કે ભાઈ આની અંદર 5%, 10%, 2% સોનું છે, પ્રોસેસ કરો, ફેક્ટરી નાખો અને ભઠ્ઠી કરો અને મલિનતા બધી બળી જશે. સુવર્ણ ક્યારે ઓગળતું નથી, કચરો બધો ઓગળે. એટલે સુધીની ગરમી આપશો જ્યારે બોઈલરની અંદર, ત્યારે એની સાથેના પાષાણમાં ઓલો માટીનો બધું નીકળી જશે અને સોનું રસ રૂપે બહાર આવી જશે, ઓલો કચરો બધો બળી જશે. એમ આ જીવ તપના અગ્નિની અંદર તપાવો એને, એટલે કર્મ જેટલા હશે એટલા બળી જશે અને શુદ્ધ આત્મા સુવર્ણ જેવો, 100% સોના જેવો પ્રાપ્ત થશે. પણ સાહેબ ક્યારે તપમાં આત્મા બળી જાય તો એવું કરું? અનિલભાઈ નહીં બળે. નૈનમ દહંતિ પાવક, આ આત્માનું સ્વરૂપ તો ગીતામાં શ્રી કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે નૈનમ છિદંતિ શસ્ત્રાણી. અરે ભાઈ, શસ્ત્રોના પ્રહારથી આ છેદાતો નથી. નૈનમ દહતિ પાવક, ગમે તેવો અગ્નિ જગતનો લગાવો તો પણ આત્મા બળી શકતો નથી, એનું અસ્તિત્વ સમાપ્ત ન થાય. ન શ્વેષમ ક્લોસયમ પ્યાપી ન મેઘ વાયુ. વાયુ એ કહે છે વરસાદથી ભીંજાતો નથી, વાયુથી અચલો અયમ સનાતન. હું તો સનાતન શાશ્વત હર પરિસ્થિતિમાં છું, ગમે તેવા કર્મથી આવૃત છું, નિગોદનો જીવ છું. એટલા પારાવાર કર્મો છે, અનંત કર્મો છે, એમાં ક્યાંય માત્ર એક અક્ષરના જેટલો જ ઉઘાડ છે જ્ઞાનનો, બાકી કાંઈ નથી. મૂઢ છે સાવ જગતની દ્રષ્ટિએ, છતાં જ્ઞાન સ્વરૂપ આત્મા છે, જ્ઞાન સ્વરૂપ આત્મા છે. આવું જીવનું સ્વરૂપ છે, એ કનક પાષાણ જેવો છે. એટલે આખો રત્નત્રયને સમજવો હોય તો વ્યવહાર અને નિશ્ચયને ભેદ નહીં કરશો, એ જ અભેદ છે. વ્યવહાર રત્નત્રયની સાધનાથી જ નિશ્ચય રત્નત્વ પ્રાપ્ત થાય છે. સંકિત એ મિથ્યાત્વ સહિત છે, એટલે અત્યારે મિથ્યાત્વ છે. સમ્યક જ્ઞાન એમાં અત્યારે અજ્ઞાન છે, અને સમ્યક ચારિત્ર એટલે એની અંદર અત્યારે સ્વચ્છંદ છે, વિતરાગ ચારિત્ર નથી, સંયમ ચારિત્ર નથી, ભોગ ચારિત્ર છે. પદાર્થથી સુખ મેળવવાનું એ ચારિત્ર છે, પેલું પદાર્થ નિરપેક્ષ સુખ મળે એ ચારિત્ર છે, ચારિત્રનું લક્ષણ સુખ છે. પણ આ ત્રણે ત્રણ છે એ અત્યારે વર્તમાન અવસ્થાની અંદર એને ભેદથી એની સાધના કરી અને એનો અભેદ ઉત્પન્ન મળે એને ત્યારે વર્તે, એટલે એને આત્મા જ પ્રાપ્ત થાય. આત્માના જ ગુણો છે, શુદ્ધ સુવર્ણ છે, પણ એની અંદર મલિનતા ટાળવી પડે, અને મલિનતા ટાળવી પડે તો એની જે પ્રોસેસ કરવી પડે, મોટી મોટી પ્રોસેસ કરવી હોય તો ભાઈ ભીણો, જેની અંદર આવું વધારે પદાર્થ હોય એ રાખો, બાકીનો જવા દો. એમ કરતાં 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 સૂક્ષ્મ હોય ત્યારે એને અગ્નિની અંદર મૂકો. તો સામાન્ય કર્મો જેટલા ટાળી શકાતા હોય એટલા ટાળો, સમજીને ટાળો, બોધથી ટાળો, વ્યવહારથી ટાળો. કેટલાક કર્મો એવા છે કે એને તપ કર્યા વિના છૂટકો નથી, એને તપ કરવું પડે છે. એટલે મોક્ષના ચાર કારણ મૂક્યા કે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. તપ એ ચારિત્રનો, ચારિત્રમાં જ એક પ્રકાર આવે છે, ચારિત્રાચારની તપ. છતાં જ્ઞાનીઓએ તપને જુદું પાડ્યું, નિશ્ચયથી ત્રણ જ, દર્શન, જ્ઞાન અને ચારિત્ર. પણ વ્યવહારથી તો કે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ કૃપાળુદેવે મૂક્યા છે. 918માં પણ આવે છે અને આપણે ત્યાં પણ નવ પદની સાધનામાં એ આવે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. હવે કોઈ માત્ર આવો મગજની અંદર હોય કે આ ક્યાંથી આવ્યું તપ, એ તો વ્યવહાર છે. તપ વ્યવહાર નથી. તપને કારણ કે કેટલીક અશુદ્ધિ એવી છે, કેટલાક કર્મોનું સ્વરૂપ એવું છે કે એને આત્માને તપથી તપાવ્યા વિના એ અશુદ્ધિ જશે નહીં, એને ગરમ કરવું જ પડે, તપમાં તપાવવો જ પડે. એ સુવર્ણને લેવા માટે ભઠ્ઠીમાંથી પસાર થવું જ પડે. ત્યારે સૂક્ષ્મથી સૂક્ષ્મ જે કાંઈ હોય એ વસ્તુ બધી નીકળી જાય છે. એટલે કર્મનું સ્વરૂપ આપણને ભાનુવીજીજી મહારાજે બહુ સરસ સમજાવ્યું હતું, દાહ્ય છે. કર્મનું સ્વરૂપ દાહ્ય છે, એ નાશ બળવાથી જ થાય. બાકી તો બધા ખેરવતા જાય, કરતા જાય, ઓછા થાય, વધતા થાય. આપણે કોઈ સાધના કરીએ, આપણને લાગે કે મંદ થાય, ઓછા થાય, શિથિલ થાય, બધું થાય. પણ પેલા સમજી લેવાનું છે કે આનું સાવ સમૂળગો નાશ ક્યાં થાય, દાંત. કર્મને બાળવા જ પડે. અને કર્મને બાળવા માટેનો અગ્નિ કયો? તપમાં જ્ઞાન અને ધ્યાન. ધ્યાન એ તપનું જ કારણ છે. તપની અંદર ઉત્કૃષ્ટ તપ એ ધ્યાન છે. તો આ બધી વસ્તુ તો સાઈડમાં આપણે બધી કરી જરા સમજવા માટે, પણ એટલા માટે કે આ બહુ અત્યાર સુધીની જે અનુભવ છે એમાં જ્યાં જ્યાં દર્શન રત્નત્રયની વાત આવે ત્યાં બસ નિશ્ચયની જ વાત કરે, નિશ્ચયથી થાય ને, નિશ્ચયથી થાય. અરે સમજ્યા વિના પણ શું ઠોકાઠોક મેંડ્યા છીએ આપણે. નિશ્ચય પણ ઉત્પન્ન કેવી રીતે થાય? શુદ્ધ સુવર્ણ વાત સાચી, કનક પાષાણ તો લાવ, એની પ્રોસેસ તો શરૂ કરો. એટલે ધર્મનું સ્વરૂપ પણ તત્વ અને વ્યવહાર, એમાં એકલી તત્વની વાત કરનારા એને જો ધર્મ કહેતા હોય તો આ એને એકાંત છે. અને કૃપાળુ દેવ જેવો આવો પુરુષ આવી ગંભીર વાતને આપણે એમ કે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે. અમને તો દયા આવે છે. ક્રિયાજળ છે એ ધર્મની ક્રિયા કરે છે કે બીજી કરે છે? ધર્મની. અને જ્ઞાન જે શુષ્ક જ્ઞાની છે એ કયા જ્ઞાનની વાત કરે છે? કઈ ભૌતિક શાસ્ત્રના જ્ઞાનની વાત નથી કરતા, ઇકોનોમિક્સની વાત નથી કરતા, એ ધર્મની જ કરે છે. બેયને માટે થઈને દયા ઉપજે છે. આ બેય ખોટા છે કે જે મોક્ષનો માર્ગ માને. કારણ શું? કે ધર્મને એક ક્રિયા માને છે, ક્રિયાને ધર્મ માને છે, બીજો જ્ઞાન નથી. ધર્મ એ શું છે? જ્ઞાન અને ક્રિયાનો એક જ સ્વરૂપ, સમન્વય છે, સંધિ છે, એક છે. એકને સમજવા બે સમજો તો એક સમજાશે, નહીં તો નહીં સમજાય. ત્યારે ભૂલ એ કરી છે કે ક્રિયા ન હોય તો તત્વજ્ઞાનને શું કરવું છે. અને ગોલોક કે છે જ્ઞાન ન હોય તો તત્વજ્ઞાન, ક્રિયા ખોટી છે, ક્રિયા હોય તો જ્ઞાન ખોટું છે. એકાંત આવીને ઉભો રહ્યો. આ જુદું પાડી શકાય એમ નથી. આ સિક્કાને બે સાઈડ જુદી કરી શકાય એમ નથી. સિક્કાને એવી રીતે કદાચ માનો કે ઊભે ઊભો ફાડ્યા કરી નાખે તો બે ચાલે કે ભાઈ આમાં જો 5 રૂપિયા છે અને આ છાપ છે 5 રૂપિયાની, હું તને કહું છું 5 જ છે, મારા વધારે નથી જોતા, મળે 10 મળે. સિક્કાને બે ફાળ કરવાથી એક કામ આવે એમ નથી. એમ ક્યાંય વ્યવહાર અને નિશ્ચયની વાત કપોળ કલ્પિત અને કાલ્પનિક સિવાય કંઈ નથી. જ્ઞાનીને એની કરુણા છે, કે આને જ મોક્ષ માર્ગ સમજીને બેઠા છે. જેને જવું છે એને કારણ કાર્યનો નિયમ બહુ સરસ સમજવાનો છે કે કારણ હશે તો કાર્ય સિદ્ધ થયા વિના, શુદ્ધ વ્યવહાર હશે તો નિશ્ચયની પ્રાપ્તિ થયા વિના રહેશે નહીં, અને નિશ્ચયની પ્રાપ્તિ શુદ્ધ વ્યવહાર વિના થાય નહીં. ભેદ રત્નત્રયની આરાધના કરીને જ નિશ્ચય રત્નત્રય એની સિદ્ધિ છે. પણ ભેદ રત્નત્રયની આરાધના, સમ્યક દર્શન પ્રાપ્ત કરવો, એ પહેલાં સમ્યક દર્શનરૂપ જ્ઞાન બોધ લેવો, એ પાછા જ્ઞાનથી સંકેતને શુદ્ધ કરે, એ શુદ્ધ છે એ પાછા ચારિત્રના દોષને નિર્મૂળ કરે, ચારિત્રની શુદ્ધિ થાય, એમ કરતાં કરતાં પુરુષાર્થી ત્રણેય એક થાય, અને જ્યારે એક થાય ત્યારે એને કહે છે આત્મા શુદ્ધ થઈ ગયો, વર્તે તે આત્મારૂપ. પણ એ વ્યવહારનો બાદ કરીને કંઈ ન થાય, પરંતુ એનું સાધન લઈને થાય. એટલે કૃપાળુએ કીધું કે નિશ્ચય વાણી સાંભળી નિશ્ચય રાખી લક્ષમાં, લક્ષમાં જ રાખવાના. કરવાનું શું? સાધન કરવાનું શું? આચરણ શું? પ્રવૃત્તિ શું? પુરુષાર્થ નો કરવાનો. ઓલું તો લક્ષમાં જ રાખવાનો છે કે મારે શું કરવું. તો આ કે લક્ષમાં જ રાખવું, કરવું કઈ નહીં, તો કરવું કઈ નહીં ને લક્ષમાં રાખ. કે મારે લક્ષ તો આપણું એ છે કે આપણે અંબાણી જેટલા પૈસાદાર થવું છે, પણ કાંક 5 રૂપિયા પેદા કરતો નથી રોજના, અને 10 વાપરીને બસ નો થાય નો. લક્ષ રાખતું અંબાણીનો ટાટાનો, અને નિશાળમાં તો બધાને પ્રાઇમ મિનિસ્ટરને પ્રમુખ જ થવું છે, વિષય એવો જ આવે કે ઇફ આઈ વેર એ પ્રાઇમ મિનિસ્ટર, જો હું રાષ્ટ્રનો પ્રમુખ હોઉં તો, એ પછી મામલતદાર તો થાય. ઠીક છે, એ વાત બધી સમજવાની વાત છે. આજે એક જ વાત આપણે લઈએ છીએ, મોક્ષનું કારણ માર્ગ, માર્ગનું સ્વરૂપ રત્નત્રય. રત્નત્રયો, એ રત્નત્રયના બે ભાગ થાય, બે જ છે. એક નિશ્ચય એટલે કાર્યરૂપ રત્નત્રય, અને બીજું કારણરૂપ. તો કારણની સાધના થાય, કારણ જોગે કાર્યની, કારણની સાધના થાય, કારણ આપવાથી કાર્યની નિપ્તિ. એને લખ્યું છે કે નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગમાં ભલે બે છે, સુવર્ણ તથા સુવર્ણ પાષાણની સમાન સાધ્ય સાધક ભાવ જાણવો જોઈએ. કેમ કે અન્ય મહાત્મા હોય, એટલે અહીંયા આપણે એને છાપ આપે છે, નેમિચંદ્ર ચક્રવર્તી, સિદ્ધાંત ચક્રવર્તી હતા, એને જે બૃહદ્રવ્ય સંગ્રહ લખ્યો છે એની ગાથા, એણે લખ્યું છે કે ભલે ત્રણેયને વ્યવહારથી મોક્ષનું કારણ તમે જાણો, નિશ્ચયથી તો ત્રણેયમય પોતાનો આત્મા જ છે, પણ તું આત્મા જ છો એટલે તને કંઈ મોક્ષ મળી જતો નથી. તું મોક્ષ સ્વરૂપ છો એટલે કંઈ મોક્ષ મળી જતો, એ નિશ્ચયથી તું મોક્ષ સ્વરૂપ છો, છતાં હું રખડું છું એનું શું? તો નિશ્ચયથી તો મોક્ષ સ્વરૂપ છો ને, કૃપાળુ દેવ વાંચો આત્મસિદ્ધિમાં કીધું છે કે નહીં? તો મારે મોક્ષ મેળવવાની જરૂર, હું છું એ શું મેળવવાનો હતો? આવું સમજાવે ઉપદેશક બધા, કે તું છો એમાં શું મેળવવાનો? પણ તો પછી રખડે શું કામ? ચાર ગતિ શું કામ આવી તારી? આ દુઃખ શું કામ? આ હેરાફેરા શું કામ? ચાર ગતિના એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીની ચડ ઉતર શું કામ આ બધી? ભાઈ, એ નિશ્ચયથી છે. વ્યવહારથી તો તું સંસારી પરિભ્રમણ વાળો કર્મ સહિતનો જીવ છો અને કર્મનું પરિણામ ભોગવી રહ્યો છો. માટે અહીંયા કહ્યું કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, ત્રણેયને વ્યવહારથી મોક્ષનું કારણ તમે જાણો, ત્રણેયને જાણો. ત્રણેયની કારણની આરાધના કરતાં કરતાં, જ્ઞાનની આરાધના કરતાં કરતાં સંકિત થાય, સંકિતથી જ્ઞાનથી સંકિત શુદ્ધ થાય, સંકિતથી ચારિત્ર દ્રઢ થાય, ચારિત્ર સંકિત વિના ન થાય. પણ ત્રણેય એકબીજા અભેદ છે અને પરસ્પર અવિરોધ છે, કોઈને એકબીજાનો વિરોધ. આવું અવિરોધ પરિણામ અને અભેદ પરિણામ, અવિરોધ છે એ પહેલાં સમજવાનું અને અભેદ પરિણામ ઉત્પન્ન થશે, એની મેળે થશે. અવિરોધ સમજાય તો જ અભેદ ઉત્પન્ન થાય, અવિરોધ ન સમજાય એને જે ત્રણેયને જુદા સમજતો જ નથી, એ અવિરોધ કેવી રીતે સમજાય એ સમજાવો. આપણે કહે કે ત્રણેય છે ને અવિરોધ છે, એકબીજાનો કોઈને વિરોધ નથી, પણ ત્રણ જાણું તો હું કહું ને કે અવિરોધ છે, ત્રણ જ નથી તો અવિરોધ ક્યાંથી? એક વસ્તુ અવિરોધ જ, એકમાં તો એક જ છે, પણ ત્રણ છે એટલે અવિરોધ શબ્દ છે. શબ્દને કેટલું બધું મહત્વ છે. તો એ રીતે ત્રણેયથી પોતાનો આત્મા એક છે, આ પહેલું કારણ છે. બીજા કારણો હવે આપણે વિશેષ વિચારણા કરશું.